स्थिर थईने साधन करिए। जय महाराज व्यवहार में पण आपणने मार्गदर्शन आपे छे, अध्यात्म मार्गदर्शन तो छे ज। स्थिर थईने साधन करवू एमां जीवनने निभावा माटे पण साधननी जरूर पड़शे। जे काही करीए एने स्थिरताथी करीए त्यारे ज परिणाम आवशे, एनाथी सुखी थवाशे। पण जो सांसारिक जीवनना लौकिक क्षेत्रनी अंदर पण जो स्थिरता नहीं होय तो कोई पण सफलता प्राप्त करवी एटली सहेली नथी, अघरी पड़शे, मुश्किल पड़शे। एटले जे काही करता हईए आपणा जीवनने माटे, आपणी आजीविका माटे, आपणा भविष्यने माटे एमां स्थिरता आवश्यकता छे। जो स्थिरता न होय तो माणस પોતાનું ભવિષ્ય, પોતાની કારકિર્દી એટલી સફળ નહીં કરી શકે। અને એટલા માટે કહ્યું કે સાચામાં સાચું સાધન લઈ અને એ પ્રકારે આપણા જીવન વ્યવહારને માટે તૈયાર થવું કે જેથી એ સાધન આપણને હંમેશને માટે ઉપયોગી થઈ પડે, પૂરક બની જાય। પણ જો કદાચ આપણે પોતે જ આપણી જાતને ચૂકીએ અને ભૂલીએ અને સ્થિર થવાને બદલે વિક્ષિપ્તતાથી જે જીવે છે એનું જીવન એટલું સફળ નહીં હોય। તો અહીંયા આગાડી અધ્યાત્મની બાબતની અંદર પણ કહ્યું કે સ્થિર થઈને મનને પોતાનામાં આત્મામાં જોડવું, જેમ કાર્યમાં પરોવાઈ જઈએ છીએ અને કાર્યની સફળતા આપણે મેળવીએ છીએ, એમ અધ્યાત્મ માર્ગે પણ જે માર્ગદર્શન છે તે આ છે। પોતાના મનને સ્થિર કરીને, પોતાના જીવનને સ્થિર કરીને મનને પોતાના આત્મ સ્વરૂપની અંદર સ્થિતિ કરાવવી। મન ભટકતું હશે તો કામ નહીં લાગે। સ્થિરતા એ ધીરે 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 આત્મા સુધી લઈ જશે અને અસ્થિરતા એ માણસને અધ્યાસ, આસક્તિ અને અશાંતિ તરફ લઈ જશે। જ્યારે પણ શરીરમાં દેહાધ્યાસ ભાવ જાગ્રત થાય ત્યારે એટલું સમજીએ, એટલું વિચારીએ કે આપણે આ જીવન જીવીએ છીએ, જીવનનો છેડો શું, એનું રિઝલ્ટ શું, એનું પરિણામ શું, ગમે એટલું લાંબુ જીવન જીવીએ, ગમે એટલી સંપન્નતા વાળું જીવન જીવીએ, ગમે તેવું પંડિતાય વાળું, સત્તા વાળું, શક્તિ વાળું, વૈભવ વાળું, ઐશ્વર્ય વાળું જીવન જીવાય, શરીરને ખૂબ સારામાં સારી રીતે સગવડો અપાય, એને સાચવીએ અને વર્ષો સુધી જીવીએ, પણ એનું રિઝલ્ટ મૃત્યુ। રિઝલ્ટ છેક પહોંચવાનું ક્યાં? માણસ આખું વર્ષ ભણો અને રિઝલ્ટ આવ્યું, એમ આખું જીવન જીવ્યા અને છેલ્લે રિઝલ્ટ આવ્યું મૃત્યુ। તો શરીરને આપણે જીવન કેવું જીવ્યા છીએ, ભલે ભવ્ય હોય, દિવ્ય હોય, તપસ્વી હોય, કોઈ વૈભવ વાળું, કોઈ સત્તા વાળું, કોઈ શક્તિ વાળું, કોઈ રૂપ સૌંદર્ય વાળું, કોઈ પંડિતાઈ વાળું જીવન જીવે, બધા જ જીવે, પણ એનું અંતિમ પરિણામ એક જ। તો બસ આટલું બધું સાચ્યું, શરીરને આટલી મોટી કારકિર્દી બનાવી, આટલું બધું કમાયા, સત્તા ભોગવી, એનું પરિણામ માત્ર મૃત્યુ। આ સ્થિતિ આપણા જીવનની પરિણામ છે, પરિણામ વાળી જ છે. તો એ જીવનને આપણા જીવનકાળ દરમિયાન, આયુષ્યકાળ દરમિયાન કેવી રીતે જીવવું, તો ત્યાં મહારાષ્ટ્રીએ કહ્યું મનને આત્મતત્વની અંદર જોડવું, સ્થિર કરવું, પોતાના સ્વરૂપમાં પોતે સ્થિર થવાનું. પોતાના સ્વરૂપમાં સ્થિર થવું હોય તો પહેલું જ પૂછ, હું કોણ, આત્મા ક્યાં છે, આત્મા કોને કહેવાય, જડતો તો છે નહીં. પણ એને પ્રશ્ન પૂછો કે આ જે બોલે છે પ્રશ્ન કરનાર કોણ, આત્મા કોણ, હું કોણ. તો પ્રશ્ન પ્રશ્ન પૂછનાર પૂછો કે આ પ્રશ્ન કોણ પૂછે છે. આત્મા હું કોણ છું એ પ્રશ્ન પૂછનારો હું પોતે જ છું. પોતાની જાત માટે કોઈ પૂછે એ પ્રશ્ન કેટલો બેહુદો લાગે. એમ હું પોતે મારો આત્મા ક્યાં છે, તો કે બોલે છે કોણ છે, બોલે છે તે સૌ સાંભળે પણ બોલનારો ના જણાય. સાંભળે છે ખરા પણ બોલનારો જણાતો નથી, પણ જે 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 બોલે છે એ પોતે જ છે. આત્મા કોણ, તો પ્રશ્ન પૂછે છે કોણ, બસ એનો ઉત્તર મળી ગયો. તમારું સ્વરૂપ તમને મળી ગયું. એટલે મનને એવી રીતે કેળવવું કે જે પોતાના આત્મામાં સ્થિર થાય અને પોતે પોતામાં ભળી રહ્યા અને પોતે જોયું પોતાનું આપ, પોતાના સ્વરૂપને. એટલે પોતે છતાંય પોતાનાથી અજાણ છે. જેમ કોઈ વ્યક્તિ સામે મળી હોય, ભાઈ કોણ છો, ક્યાંથી આવો છો, કેમ આવો છો, આપણે ઘણા પ્રશ્નો પૂછીએ, કેમ કે એ અજાણ્યો છે. પણ માણસ પોતે જ પોતાની જાત માટે પૂછે, પોતાની જાતથી જ પોતે અજાણ્યો. તો એ આત્મા ક્યાંથી મળશે, એને બહાર ક્યાંથી મને મળે. પોતે જ છે, પોતે જ પ્રશ્ન પૂછી રહ્યો છે, અજાણતા પોતે પોતાની જાતને ઓળખી સમજી શકતો નથી, ઓળખી શક્યો નથી. તો એના માટે જય મહારાજે કહ્યું કે અધ્યાત્મના માર્ગે આત્માનુભૂતિ, આત્માનુસંધાન કરવા માટે મનને જ સૌથી પહેલા આત્મામાં સ્થિર કરવાનું. અને મનને જો આત્મામાં સ્થિર કર્યું તો આત્મા જડી જશે, નહીં વાર લાગે. તો જે સ્થિર થવાની વાત કરી છે સાધન ભજન ની અંદર, એમાં કહું એકાગ્રે મન આણો, બધી ઇન્દ્રિયો રાખજો, હાથમાં જવા દેશો નહીં ક્યાંય. પણ એમ તો કહ્યું ઢીલા પોચે જોગ થાય નહીં, એ સામાન્ય માણસનું કામ નથી. મનને એકાગ્ર આણવું, બધી ઇન્દ્રિયોને હાથમાં લેવી, તાત્પર્ય કે આખા ઘરનું બધું જ સંચાલન પોતાના હાથમાં લઈ લેવાનું, બધો જ કંટ્રોલિંગ પાવર પોતાનો, ઇન્દ્રિયો મન બધું જ. તો હવે શરીરમાં આત્મા ક્યાં, અમારે તો આત્મા જોવો છે. પાંચ ઇન્દ્રિયો ને છઠ્ઠું મન, એની ઉપર જે સર્વોપરી છે તે આત્મા છે અને હું પોતે છું. ઇન્દ્રિયો ને મન જુદા જુદા ફર્યા કરતા હોય, પણ પાંચ ઇન્દ્રિયો છઠ્ઠું મન એ બધાની ઉપર સર્વોપરિતા કોની, ઉપનિષદ ની પ્રમાણે ઉપનિષદે એક સરસ વાત કહી છે કે બધાને એક ઝઘડો પડે, મોટું કોણ ઇન્દ્રિયો મન આત્મા સાથે, તો બ્રહ્માજી પાસે જઈને એનો નિર્ણય કરવા બેઠા કે તમે રો, ભગવાને કહ્યું વારા ફરતી એક એક બાર ફરી આવો, અને જેના વગર ના ચાલે એ સર્વોપરી. થોડા દિવસ કાન ગયા, જઈને પાછા આવ્યા તો બધું બરાબર ચાલતું હતું. થોડા દિવસ માટે આંખને કહ્યું તું બહાર જઈ આવ, એ ફરી આવી, જઈને આયક જોયું બધું બરાબર છે. પછી ત્રીજો નંબર જીભનું આયક, તું ફરી આય, એ ફરીને આય તો જોયું તો અહીં તો બધું બરાબર છે. આમ બધાએ પાંચેયને કહ્યું, મનને કહ્યું તું ફરી આય, મને ફરવા ગયું, પાછી આવીને જોયું બધું બરાબર છે. પછી ભગવાને ઈશારો કર્યો, જો આત્માને તારે છે ને ખાલી એક પગ બહાર મૂકવાનો, એક પગ અંદર રાખવાનો, બહાર નીકળવાનું નહીં. તે ભગવાને આજ્ઞા કરી, જે બાકી રહ્યું તે બહાર જઈને ફરીને આવ્યા બધાની માફક, એટલે બધા બેઠા હતા. આત્માએ એક પગ બહાર મૂક્યો અને એક અંદર જ હતો. બધાને આંચકો, અરે 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 તમે ના જશો ના જશો. એટલે ભગવાને કહ્યું કે કોણ કોણ સર્વોપરી છે ખબર પડી ગયું. તો પાંચ ઇન્દ્રિયો ને છઠ્ઠું મન, એના ઉપર સર્વોપરી છે આત્મા. એ આત્મા તત્વ ને આપણે પોતે ઓળખવાનું છે આપણું. હવે સીધી વસ્તુ થઈ ગઈ, જો શરીર અને મન, ઇન્દ્રિયો અને મન આગા પાછા થયા જ કશું ના થયું, અને આત્મા છે પણ આલ્યો એની સાથે, બધા જ આલી ગયા ને વિભળ થઈ ગયા. એટલે એ પોતાનું સ્વરૂપ છે, એ ક્યારેય પણ સ્થિર થઈને સાધન કરીએ તે આનું નામ છે. પહેલું તો આપણા આત્મ તત્વને આપણે ઓળખવો પડે. તત્તા તારું આપ તપાસ, ક્યાંથી આવ્યો, ક્યાં તું જાચ, બસ આજ શોધ તું કોણ છું. પણ જો આ રીતે અમાર વસ્તુ શું છે, આત્મા જે છે ને એની આ રીતે અનુભૂતિ કરવાની છે. આપણા શરીરમાં આત્મ ચૈતન્ય છે, શરીર અને ઇન્દ્રિયો મન સહિત એને બાદ કરી નાખો જે પછી શું રહ્યું, આત્મા. શરીર સુઈ જાય છે, ઇન્દ્રિયો સુઈ જાય છે, મન પણ સુઈ જાય છે, તો એ શરીરને સાચવે છે, શરીરની અંદર રહ્યું કોણ, આત્મા. રાત્રે ઊંઘમાં કશું જ ભાન નથી હોતું, મન કશું જ વિચારતું નથી, તો એ જે આખી અવસ્થા છે એમાં એમ કહીએ કે ભાઈ આખું શરીર સુઈ ગયું તારે સંભાળનાર આત્મચેતનાથી તે હું. યસ્વપ્ન જાગર સુસુપ્તિ નિત્યમ તદ બ્રહ્મ અમ નિષ્કલમ. બસ આ છે, ન ભૂત સંગ, હું આ પાંચ ભૌતિક શરીર તે હું નથી. આ ભૂતડાનું ટોળું શરીર એટલે જેને પાંચ તત્વ કહીએ છીએ, પાંચ ભૂત કહીએ છીએ, એ પાંચ ભૂતના ટોળાની વચ્ચે આત્મા છે. એને કોઈ તત્વનું ટોળું તુજને નડે, તું તો તત્વાતીત, આ પાંચેથી તું જુદો છું. તો અહીંયા જે મહારાજે આપણને બહુ સ્પષ્ટ આદેશ કર્યો સત્સંગની અંદર સૌને, કે સ્થિર થઈને સાધન કરીએ, પેલા આપણા જીવનને સમજીએ, આપણી જાતને આપણે પેલા સ્થિર કરીએ, વિચારથી, વ્યવહારથી, આખા જીવનથી પેલા સ્થિર થવું પડે. માણસ ગંભીર હોય કે જો આ માણસ કેટલો સરસ ધીર ગંભીર ને સ્થિર માણસ છે, એની વૃત્તિઓ પણ શાંત હોય, ક્યાંય એનામાં પેલું હેઝિટેશન એ ના હોય, સ્થિરતા હોય એના બોલવામાં, એની દ્રષ્ટિમાં, એના વિચારોમાં, એના વ્યવહારમાં. તમને લાગે કે આ માણસ કોઈક વ્યક્તિ છે, પણ એની અંદર આ બધી જ હોય. સ્થિર થઈને સાધન, મનની સ્થિરતા, બોલવાની પણ સ્થિરતા હોવી જોઈએ. ઘડીકમાં આમ બોલી નાખ્યું, ઘડીકમાં આમ બોલીએ કે આ માણસ તો કેવું બોલે છે, એની કિંમત ન રહે, એની પ્રેસ્ટીજ ન રહે. તો એ જે સ્થિરતા આપણા જીવનની છે એની કિંમત અંકાતી હોય છે. અને એ સ્થિરતા દ્વારા આપણે પોતાનું આત્મચિંતન, સોહમ, તે જ હું છું, હું બીજો છું જ નહીં, જે સ્વરૂપ પરમાત્માનું તત્વ છે એ જ તત્વ મારામાં છે, એટલે આપણી બધી જ વૃત્તિઓને પરમ તત્વની અંદર, પરમાત્માની અંદર સ્થિર કરવાની, આપણા પોતાના આત્મ તત્વની જે ચેતના છે એમાં સ્થિર કરવાની. અને એ જે વૈચારિક સ્થિરતા આવી એને કારણે આપણું જીવન આપણે ખૂબ સારામાં સારી રીતે સફળ કરી શકીશું. અને જય મહારાજના વિચારોમાં અને પદોની પંક્તિઓની અંદર પણ કહ્યું છે, બહુ સરસ વાત કરી છે, કો સંતે કહાડ્યો સબરમતી, આ સંસાર સાગરનું મંથન કરીને એમાંથી આત્મતત્વ શું છે એ સાચું બતાવ્યું. તો એ જે આખો આત્મભાવ છે એમાં છે, આત્માની આત્મતત્વની અનુભૂતિની વાત છે એમાં આ પંક્તિની અંદર. તો એવા અનુભવી પ્રીતમ સ્વામી શું કહ્યું કે એવા અનુભવી સંતોના ચરણમાં લળી લળી લાગુ પાય, વારંવાર પગે લાગી એવા અનુભવી સંતોને, મન તું અળગુ તે ક્યાં અફળાય. મહાપુરુષો કેટલી સરસ વાતો કહે છે અનુભવની, અને તે પદોની પંક્તિઓમાં મૂકે એ સમજાય ત્યારે આનંદ આવે એનો. તો અહીંયા કહ્યું સ્થિર થઈને સાધન કરીએ રે, એ આખું જ ચિંતન હોય, આખા પોતાના જીવનનું મંથન હોય, જેમ વલાણું વલોઈને એમાંથી માખણ કાઢી લઈએ એમ આખા જીવનનું મંથન કરીને એમાંથી આપણું આત્મતત્વને શોધી લેવાનું, સૃષ્ટિનું મંથન કરીને એમાંથી પરમાત્માને શોધી લેવાનું, એટલે સ્થિરતા, એ સમજ. સ્થિરતા એટલે સમજ છે, સ્થિર થઈને સાધન કરીએ રે, સ્થિર થઈને મન ધરીએ રે. સાધન તે કયું સાધન? જે મહારાજ આ સત્સંગની અંદર આપ આ પદો દ્વારા આપણને આપે છે, તે જે મહારાજ તો તત્વની ખાણ છે, પોતે જ પોતાના નિજ સ્વરૂપની અંદર રમ્યા જ કરે છે, પોતે કહેતા, પોતે સુણતા, પોતે પોતાનો એ જે પોતાના આત્માની અંદર સતત રમ્યા કરતા હોય એને દુનિયાની કશી હોય જ નહીં. સમાધિ કોને કહેવાશે? સ્થિરતા. અને સ્થિરતાથી આત્માનુસંધાન, બસ એનું નામ સ્થિર થઈને સાધન કરીએ. આપણે આપણા કાર્યની અંદર પણ એકાગ્ર થઈ, એકાકાર થઈને કેવું કામ કર્યા કરીએ છે, નથી થાક લાગતો, નથી કંટાળો આવતો, નથી ઊંઘ આવતી, કામ પૂરું કરવું છે, સ્થિર એકાગ્રતા એનું નામ, એનું નામ સ્થિરતા. એ કામ પૂરું થઈ જાય કે હાશ એક કામ પર વારી ગયા, કેટલો આનંદ થાય. જેમ પોતાના જ સ્વરૂપની અંદર સ્થિર થઈ ગયો, કોઈ પણ વૃત્તિને બહાર ભટકવા જ નહીં દેવાની. શી જરૂર છે બહાર ભટકવાની? નાના હતા ત્યારે ક્યાંક જઈએ તો આ જોવા જવું છે, પેલો ફરવા જવું છે, આમ ફરવા, પણ એ માણસ બે પાંચ વાર જઈ આવ્યો હોય હરિદ્વાર કે દિલ્હી, અને પછી હવે તાપમાં શું રખડવું છે, બેહો ઘરમાં શાંતિથી, બધું જોયેલું છે. આવી સ્થિરતા, પરિપક્વતા આવી, પ્રૌઢતા આવી કે હવે બહાર નથી જવું, આ વરસાદમાં કે બહાર જવાતું છે, એનું નામ છે સ્થિર થઈને સાધન કરીએ. આપણા પોતાના જીવનમાં જ, આપણા પોતાના વડે જ, આપણી પોતાની આત્મશક્તિને ઓળખવાની છે. તત્પદ તમ પદ ત્યાગીને અસી પદમાં ચિતધાર લે. બસ હું છું જ નથી, એમ નહી શોધવા જવાનું નથી. આત્મા ક્યાં મળશે, ચાલન શોધવાની કરીએ, પણ શોધનારો પોતે જ છે. પેલા 10 માણસો યાત્રાએ નીકળ્યા, નદી પાર કરીને બધા કે લાઈનમાં ઉભા રહો, જોઈ હું ગણી કાઢું 9 જ થાય. બીજાએ જોયું કે આમ કેમ, એને કહ્યું તમે ઉભા રહો નું ગણું, 9 જ થયા. પોતાની જાતને ગણે જ નહીં, બધા રેડવાનું શરૂ કર્યું. એક ગયો, પછી કોઈ પૂછ્યું કેમ રડો છો, કે અમે બધા સાથે નીકળ્યા હતા, 10 હતા, અમે બધા ગણી જોયા વારા ફરતી, તો 9 ના 9 જ થાય છે. ત્યારે કે છે કે એક કામ એમ કરો, તમે બધા સાથે ઉભા રહો છો, હું બોલાવું તમને, બોલો એક એમ બોલો, પછી બીજા 1 થી 10 બોલો છે વારા ફરતી, તો 10 થઈ ગયા. પાછા આવી ગયા, ક્યાં જતો રહ્યો? કે અરે તમે પોતે જ ભૂલી ગયા હતા તમારી જાતને, તમારા આત્માને તમે જ ભૂલ્યા. હું જ નથી યાદ રહેતો. એટલે આત્મા જ જાણે યાદ રહેતો હોય અને શરીર બધું જ યાદ રહેતું હોય, પણ પોતાની જાતને જ ન ગણે, આત્માને જ ન ગણે, આખું આખી દુનિયાને ગણી આવે બધી, પણ પોતે આત્મા છે એ તરફ દ્રષ્ટિ જ ના કરે. ક્યાંથી મળે? સ્વસ્વરૂપ ગયો વિસરી, પોતાની જાતને ભૂલ્યો. આપણે બધા જ એક વ્યવહારની જિંદગી જયારે જીવીએ છીએ ને, ત્યારે બધું જ ગણીએ છીએ, બધું જ જોઈએ છીએ, બધું સમજીએ છીએ, પણ આત્માને ગણતા નથી ને એને જ સમજતા નથી. અને એટલે જે મહારાજે કહ્યું, સ્થિર થઈને સાધન કરીએ, આપણા પોતાના મનને આપણા પોતાના સ્વરૂપમાં આત્મામાં સ્થિતિ કરવાની, અને ત્યાર પછીથી આપણે આપણી જાતને ઓળખવાની. મન છે, મન વાળે ઓળખવાનું, પણ એ મનને આત્મામાં ભેળવી દેવાનું. આત્માથી બીજી કશું વસ્તુ તો છે જ નહીં. આત્મા ના હોય તો મન ક્યાં ઉભું રહી શકવાનું હતું, ક્યાં એનું અસ્તિત્વ હતું? એટલે એ બધું જ આખું સ્વરૂપ પોતાના ચૈતન્યનું. પોતે પોતામાં ભળી રહ્યા, પોતે જોયું પોતાનું આપ, પોતાના આમ મનના વિચારોને પોતાનામાં જ વાળી લેવાના. જે બહાર વાળીએ, બહાર જવા દઈએ, આ ખોટો, આ નકામો, આ સાચો, આ દુશ્મન, આ ખાસ, આ અજાણ્યો, આ દુશ્મન, આ શત્રુ, એવી રીતે મન બહાર જ ભટક્યા કરતું હોય, બહાર બધાને ઓળખ્યા કરતા હોઈએ, પણ અંદરની બાજુ હું છું એ ના ઓળખાય. ઉને ક્યાં સોચશો કે પૂછો, અને ત્યાર પછી આપણા શરીરમાંથી, આપણા શરીરને બાદ ઇન્દ્રિયોને બાદ કરી નાખો, મનને બાદ કરી નાખો, પછી કોણ રહ્યું શોધો જોઈએ. હું પોતે રહ્યો. આમ આત્માને શોધવાનો છે, પોતાના સ્વસ્વરૂપને જોવાનું છે, પણ સ્વરૂપ જ ભૂલી ગયો. 9 10 10 10 જણ ભેગા થઈને ગણે ખરા, પણ પોતાની જાતને ભૂલી જાય, એટલે 9 ના 9 રે. બીજું આઈને ગણે તોય 9 થાય, 10 એ 10 જણા ગણ્યા તો થયા તો 9 ના 9, પણ હતા બધા 10 એ 10. જ્યાં માણસ પોતાના સ્વરૂપને ભૂલી જાય છે, હું જ્યાં યાદ નથી રહેતો, ત્યાં એનું નામ છે અજ્ઞાન. અને એટલે જ જય મહારાજે પોતાના શ્રીમુખથી કહ્યું, સાધન સતગુરુનું સાચું રે, સ્થિર થઈને સાધન કરીએ. બીજું સગવું કાચું રે, સાધન સદગુરુનું સાચું.